બસ બીજું એક પખવાડિયું વીતી ગયું. ઈવાન હવે સોફામાંથી ખસતો નથી, ખાટલા પર ન સૂઈ જતા સોફા પર જ પડી રહેતો અને લગભગ બધો વખત દિવાલ સામે જ મોઢું રાખતો. તેની વેદના નિરંતર ચાલુ હતી અને ઉકલવા અશક્ય એવા એકના એક સવાલને તે એકલો પડ્યો પડ્યો હંમેશા વાગોર્યા કરતો. આ શું છે? આ મોત હોઈ શકે? અને અંતર્નાથ જવાબ દેતો, હા એ મોત છે. આ પીડા કેમ થાય છે? અને અંતર્નાથ જવાબ દેતો, એનું કશું કારણ નથી, બસ થાય છે એ જ. આની પાર ને આની ઉપરાંત કશું સમજાતું કે કરી શકાતું નહોતું. માંગીની છેક શરૂઆતથી તે ડૉક્ટરને પહેલવહેલો મળવા ગયો ત્યારથી ઈવાનનું જીવન બે પરસ્પર વિરોધી અને એક પછી એક ઉઠતા વૃત્તિ પ્રવાહોમાં વેચાઈ ગયું હતું. ક્યારેક નિરાશા છવાઈ હતી અને આ અકર અને ભયાનક મૃત્યુના પગલાં સંભળાતા. ક્યારેક આશાનો સંચાર થતો અને શરીરના અવયવોનું અત્યંત રસપૂર્વક અવલોકન ચાલતું. ક્યારેક નજર આગળ થોડાક વખતને માટે પોતાનું કામ ન કરવાની જીદ લઈને બેઠેલા મૂત્રાશય કે આંતરડું જ દેખાતા. અને ક્યારેક પેલા અકર અને ભયાનક મૃત્યુના ભડકારા વાગતા અને એના પંજામાંથી છૂટવું અશક્ય છે એવી ખાતરી થતી. આ જે મનોદશા તેની માંદગીની છેક શરૂઆતથી વારાફરથી આવ્યા કરતી, પણ માંદગી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ મૂત્રાશયવાળી કલ્પના વધારે શંકાસ્પદ અને વિચિત્ર લાગતી ગઈ અને મોત પાસે ને પાસે આવતું દેખાવા લાગ્યું. તે 3 મહિના પહેલાં કેવો હતો અને અત્યારે કેવો છે એનું તે નિરીક્ષણ કરે અને પોતે ઉત્તરોત્તર કેવો નીચે સરતો જાય છે એ યાદ કરે. એટલી જ વાર હતી, એટલું એક જ કામ તેની રહેશે, બધી આશા પર પાણી ફેરવવા બસ હતું. પાછલા દિવસોમાં તે સોફાની પીઠ સામે નજર નાખીને પડ્યો રહેતો ત્યારે તેને લાગતું, જાણે હું એકલો અટૂલો છું મોટી વસ્તીવાળા શહેરમાં અને અનેક સગાસ્નેહીઓ આસપાસ રહેતા હોવા છતાં તેને જે એકલતા લાગતી તે આના કરતાં બીજી કોઈ પણ જગાએ દરિયાને તરીએ કે પૃથ્વીના ઉદરમાં પણ વધારે સુનકારવાળી ના લાગત. એ ભીષણ એકલતા દરમિયાન ઈવાન કેવળ ભૂતકાળમાં સ્મરણોમાં જ વસતો હતો. તેના ભૂતકાળના ચિત્રો એક પછી એક તેની નજર સામે ખડા થતા હતા. તેની શરૂઆત જે વસ્તુ સમયની દ્રષ્ટિએ નજીકમાં નજીક હોય તેનાથી થતી અને પછી દૂર દૂરની ઘટનાઓ આવતી. બાળપણના સ્મરણો જાગતા અને એ પ્રવાહ ત્યાં અટકી જતો. તે દિવસે એને ખાવામાં બાફેલા પ્રુન અપાયા હતા અને તેનો વિચાર આવ્યો હોય તો પછી બાળપણમાં કેવા કાચા સુકાઈ ગયેલા ફ્રેન્ચ પ્રુન મળતા તેની અમુક પ્રકારની ખાસ સુવાસ આવતી અને એના ઠરિયા ચૂસતા મોંમાં કેવું પાણી છૂટતું એ યાદ આવતું. એ સ્વાદના સ્મરણની સાથે એ દિવસોના સ્મરણોની આખી હારમારા ચાલી આવતી. તેની આયા, તેનો ભાઈ અને તેમના રમકડા એ બધું યાદ આવતું. ના, મારે એનો વિચાર ન કરવો જોઈએ, એ બધું યાદ કરતા દુઃખ થાય છે અને એ દુઃખ નથી સહ્યું જતું એમ તો મનમાં કહેતો પાછો વર્તમાન સમયના વિચાર પર આવતો અને સોફાની પીઠ પરના બટન વિશે અને સોફા પરના મોરક્કો ચામડા વિશે વિચાર કરવા માંડતો. મોરક્કો ચામડું મોંઘું છે પણ તે જાજુ ટકતું નથી, એને વિશે તો અમારે વરવહુને તકરાર થયેલી. અમે બાપાજીનું ચામડાનું દફતર ફાડી નાખેલું અને અમને માર પડેલો, ત્યારની તકરાર જુદી જાતની હતી અને ત્યારનું મોરક્કો ચામડું પણ જુદી જાતનું હતું. તે વખતે બાએ એમને મીઠાઈ આપેલી. પાછા એને બાળપણના વિચારો આવવા લાગ્યા, એ વિચારોથી દુઃખ થવા લાગ્યું, એટલે તેણે એ વિચારોને હાંકી કાઢી બીજી કોઈ વસ્તુ પર ચિત્તને ઠેરવવાનો પ્રયત્ન કર્યો. પછી ફરી એ સ્મરણીય મારાની સાથે બીજી એક મારા એના મનમાંથી પસાર થઈ ગઈ. એની માંદગી કેવી રીતે નાનીમાંથી મોટી થઈ અને દાડે દાડે બગડતી ગઈ હતી તે યાદ આવ્યું. એમાં પણ એ જેમ જેમ ભૂતકાળમાં વધારે દૂર જતો ગયો તેમ તેમ જીવનમાં સુખ વધારે દેખાતું ગયું. જીવનમાં સુખ અને સ્ફૂર્તિ બંને એ વખતે વધારે હતા. બે ભેગા થઈ એકરસ બની ગયા હતા. તેણે વિચાર કર્યો, જેમ દર્દ વધતું ગયું એમ મારું જીવન પણ વધારે ને વધારે દુઃખમય થતું ગયું. ત્યાં ભૂતકાળમાં જીવનની શરૂઆતમાં એક ઉજળું ટપકું છે, પછી બધું વધારે ને વધારે કાળું થતું જાય છે અને મૃત્યુ જેમ જેમ પાસે આવતું જાય છે તેમ તેમ કારાસ ઉત્તરો ઉત્તર વધતી જાય છે. કાંકરો ઊંચેથી નીચે પડે ત્યારે તેનો વેગ ઉત્તરો ઉત્તર વધતો જાય છે. એ દાખલો એને યાદ આવ્યો. જીવન એ વધતા જતા દુઃખોની ઘટમાર છે અને તે ઉડતું ઉડતું એના અંત તરફ એટલે કે ભીષણમાં ભીષણ દુઃખ તરફ આગળ વધે છે. હું ઉડું છું તે છત્રી ઉઠ્યો. તેણે પાછું ફેરવ્યું અને સામા થવાનો પ્રયત્ન કર્યો પણ તેને ખબર પડી ગઈ હતી કે સામા થવાનો પ્રયત્ન મિથ્યા છે. તેની આંખો જોઈ જોઈને થાકી ગઈ હતી, છતાં તેનાથી સામે જોવાનું બંધ કરી શકાતું નહોતું એટલે તે સોફાની પીઠ તરફ ટગર ટગર જોઈ રહ્યો અને રાહ જોવા લાગ્યો. પેલું ભયંકર પતન અને આઘાત અને વિનાશ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગ્યો. સામે થવું તો અશક્ય છે. તેણે મનમાં કહ્યું, અરે આ બધું શાને માટે છે? એટલું જ હું સમજી શક્યો હોત તો એ બસ હતું, પણ એ અશક્ય છે. એક ખુલાસો આપી શકાય એવો છે ખરો, પણ તો મારે એમ કહેવું પડે કે મારે જેવી રીતે જીવવું જોઈતું હતું તેવી રીતે હું જીવ્યો નથી. પણ એમ તો કહી શકાય એવું છે જ નહીં. પોતે કાયદાના નીતિના ને શિષ્ટાચારના બધા નિયમો કેવા પાળેલા એને યાદ આવ્યું. આ આરોપ તો જ ન કબૂલ કરી શકાય તેણે મનમાં કહ્યું અને તેના હોઠ પર કટાક્ષવાળું સ્મિત ફરક્યું. જાણે કોઈએ સ્મિત જોઈ શકવાનું હોય અને તેનાથી છેતરાવાનું હોય ત્યારે આનો કશો ખુલાસો નથી. દર્દ મૃત્યુ સાને સારું. 11. બીજા બે અઠવાડિયા આ રીતે વીતી ગયા. એ પખવાડિયામાં ઇવાનને તેની પત્નીને મનગમતો એક બનાવ બન્યો. પેટ્રિસેવે વિધિપૂર્વક લીઝાની પાસે લગ્નનું માંગું કર્યું. એ બનાવ એક દિવસ સાંજે બનવા પામ્યો. બીજા દિવસે આ ખુશખબર પતિને કેવી રીતે આપવી એનો વિચાર કરતી કરતી પ્રાસ્કોવિયા તેના ઓરડામાં આવી. પણ આગલી રાતે જ ઇવાનની સ્થિતિમાં નવો બગાડો થયો હતો. પ્રાસ્કોવિયા આવી ત્યારે તે સોફામાં જ પણ રોજ કરતાં જુદી સ્થિતિમાં પડ્યો પડ્યો કણસતો હતો ને એકી ટસે સામે જોઈ રહ્યો હતો. પ્રાસ્કોવિયા એને દવા લાવવાનું યાદ કરાવવા ગઈ પણ ઇવાને એના તરફ આંખ ફેરવી એવી નજરે જોયું કે એની જીભ જ સિવાય ગઈ. એ નજરમાં એટલી બધી શત્રુતાનો ખાસ કરીને એના પ્રત્યે ભાવ ભરેલો હતો. ઈસુને ખાતર મને શાંતિથી મરવા દો, ઇવાને કહ્યું. પ્રાસ્કોવિયા પાછી જતી રહી હોત, પણ એ જ પરે તેની દીકરી આવી અને અંદર પિતાને સુપ્રભાતમ કરવા ગઈ. ઇવાને પત્ની સામે નાખી હતી તેવા જ નજર દીકરી સામે નાખી ને એણે તબિયતની ખબર પૂછી. તેના જવાબમાં મોઢું ચડાવીને કહ્યું, મારી ઉઠવેઠ તમારે હવે જાજાદાડા નહીં કરવી પડે. માં દીકરી બંને ચૂપ થઈ ગયા ને થોડોક વખત બેસી ચાલ્યા ગયા. એમાં આપણો વાંક છે? લીઝાએ માને કહ્યું, જાણે આપણે જ એમને માંદા ન પાડ્યા હોય. બાપજીને માટે મને દુઃખ થાય છે, પણ આમ આપણને સા સારું ડામતા હશે. ડાક્ટર રોજને વખતે આવ્યો અને ઇવાને હા ના વગેરે જવાબ આપ્યા, પણ તેની સામેથી ક્રોધભરી આંખ જરા પણ ખસેડી નહીં અને છેવટે કહું, તમે જાણો તો છો કે તમે મારે માટે કશું કરી શકવાના નથી, માટે મને એકલો પડી રહેવા દો ને. અમે તમારું દુઃખ જરા હળવું કરી શકીએ છીએ, તમે તે પણ નથી કરી શકતા, રહેવા દો ને મારા સાહેબ. ડાક્ટરે દીવાનખાનામાં જઈ પ્રાસ્કોવિયાને કહ્યું, શેઠને વેદના બહુ સખત થતી હોવી જોઈએ, અફીણ એ જ એને જરા શાંત પાડવાનો એકમાત્ર ઈલાજ રહ્યો છે, કેસ બહુ જ ગંભીર છે. ડાક્ટરે કહ્યું તે સાચું હતું, ઇવાનને બહુ જ તીવ્ર વેદના થતી હતી, પણ શારીરિક વેદના કરતાં ખરાબ તો તેની માનસિક વેદના હતી અને વધારે મુંજારો તો એનાથી થતો હતો. માનસિક વેદના વધવાનું એક કારણ હતું. તે રાત્રે જીરાસિમનો ઊંઘે ભરાયેલો ચહેરો, તેનો પરનો બલમાનસાઈનો ભાવ અને ઉપસાવી આવેલા ગાલના હાડકા જોતા જોતા તેના મનમાં એકાએક એ સવાલ ઉઠેલો કે મારી આખી જિંદગી ખરેખરી ખરાબ થઈ ગઈ હોય તો. તેને એકાએક એમ થયું કે જે વાત પહેલાં સાવ અશક્ય લાગતી હતી તે કદાચ સાચી હોય, અને મારે મારી જિંદગી જેવી રીતે ગાળવી જોઈતી હતી તેવી રીતે મેં ન ગાળી હોય. તેને થયું કે ઊંચામાં ઊંચા દરજા ભોગવનાર માણસો જે કામને સારા માનતા હતા તેની સામે મારા મને વિરોધના અવાજ તો ઉઠાવેલા, પણ તે એટલા ધીમા હતા કે સાંભળવા મુશ્કેલ હતા. મારા મનના એ સાવ ધીમા અવાજને ને સહેજે જોઈ ન શકાય એવા એના ઉચ્છારાને મેં તરત જ દબાવી દીધેલા, પણ સંભવ છે કે એ અવાજે ચીંધેલો રસ્તો જ સાચો હોય અને હું આડે રસ્તે ચડી ગયો હોઉં. મારી ધંધાની ફરજો, મારા જીવનની અને મારા કુટુંબની બધી ગોઠવણ અને સમાજ અને સંસ્કારના કામકાજમાં મેં લીધેલો રસ અને મારા રંગરાગ, એ બધા મારા અવરા ધંધા હોય. એ બધા કામોનો તેણે પોતાના મનની સમક્ષ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ બચાવ કેવો લૂલો છે તેનું તેને એકાએક ભાન થઈ આવ્યું. તેણે જોયું કે મેં જે એ કર્યું છે તેને માટે કશો બચાવ જ થઈ શકે એમ નથી. તે મનમાં કહેવા લાગ્યો, પણ જો એમ હોય ને મને જે કંઈ મળેલું તે મેં વેડફી નાખ્યું અને હવે એ ભૂલ સુધારવાનો કશો ઈલાજ જ નથી, એવું ભાન મનમાં લઈને હું આ સંસારની વિદાય લેવાનો હોઉં તો શું. તેણે સોપર પડે પડે પોતાના જીવનનું નવી જ રીતનું અવલોકન કરવા માંડ્યું. સવારે તેણે પહેલાં નોકરને, પછી પત્નીને, પછી દીકરીને અને પછી ડૉક્ટરને એક પછી એક જોયેલા. ત્યારે તેમનું એક એક વચન અને તેમની એક એક હિલચાલ તેને કહી આપતા હતા કે તેને રાતે જે ભીષણ સત્ય દેખાયું તે સાચું છે. એ બધામાં એણે પોતાનું જ પ્રતિબિંબ જોયું. પોતે જે જે વસ્તુને માટે જીવ્યો હતો તે બધી એમનામાં મૂર્તિમંત થયેલી જોઈ અને તેને દીવા જેવું દેખાઈ આવ્યું કે આ સત્ય નથી, પણ આ એક ભીષણ અને જબરજસ્ત છેતરપિંડી છે ને એણે જીવન અને મૃત્યુ બંનેને ઢાંકી દીધા છે. અને આ વસ્તુ સ્થિતિનું ભાન થયું એને લીધે એની શારીરિક વેદના 10 ગણી વધી ગઈ. એ કણસવા લાગ્યો, સૂતો સૂતો જ ઉછારામ મારવા લાગ્યો અને પહેલાં કપડાથી શ્વાસ રૂંધાતો હતો અને જીવ અકળાતો હતો એટલે કપડાં ખેંચવા લાગ્યો અને એટલા માટે એને કપડાં આકરા થઈ પડ્યા. તેને અફીણનો એક મોટો ડોઝ આપવામાં આવ્યો એટલે તે બેભાન થઈ ગયો. પણ મધ્યાહને દર્દ ફરી શરૂ થયું. તેણે બધાને કાઢી મૂક્યા અને એક પડખેથી બીજે પડખે ઉછારા મારવા માંડ્યા. પ્રાસ્કોવિયા એની પાસે આવીને કહેવા લાગી, જા મારા વાલા, આટલું મારે ખાતર ન કરવા દો, એથી નુકસાન કશું નથી થવાનું. ઘણીવાર એથી ફાયદો થાય છે, સાજા માણસ પણ ઘણીવાર કરાવે છે. ઈવાને આંખો ફાડી, શું? પાદરીને બોલાવી ધર્મક્રિયા કરાવું? કેમ, કશી જરૂર નથી, એની છતાં? પ્રાસ્કોવિયા રડવા લાગી, હા વાલા, એટલું જરૂર કરવા દો, હું પાદરીને બોલાવું. કેવા સારા માણસ છે આપણા પાદરી. ભલે, બહુ સારું, ઈવાન ગણગણ્યો. પાદરીએ આવી ઈવાનની પાપની કબૂલાત સાંભળી ત્યારે ઈવાનનું હૈયું પીગરી ગયું. તેને પોતાની શંકાઓનું અને તેથી દુઃખનું નિવારણ થતું લાગ્યું. તે પરવાર આશાનું એક કિરણ દેખાયો અને ફરી એપેન્ડિક્સનો વિચાર કરવા લાગ્યો અને તે સુધરશે એવી આશા તેને આવી. પાદરીએ આપેલા આશીર્વાદ માથે ચડાવતા તેની આંખમાં આંસુ આવ્યા. આ પછી એને ફરી સુવાડ્યો ત્યારે એને ક્ષણિક વાર આરામ લાગ્યો અને હું કદાચ જીવી જઈશ એવી આશા મનમાં ફરી જાગી. ડૉક્ટરોએ તેને જે ઓપરેશન કરાવવાનું કહેલું તેનો વિચાર તે કરવા લાગ્યો. જીવવું છે, મારે જીવવું છે, તે મનમાં કહેવા લાગ્યો. ધર્મક્રિયા થયા પછી પ્રાસ્કોવિયા તેને અભિનંદન આપવા આવી અને એવે વખતે રિવાજ પ્રમાણે કહેવાય એટલા શબ્દો કંઈ ઉમેર્યું, તમને જરા આરામ લાગે છે નહીં? તેની સામે જોયા વિના ઈવાને કહ્યું, હા. પ્રાસ્કોવિયાનો પોશાક, તેનું શરીર, તેના ચહેરા પરનો ભાવ, તેનો સાદ, બધા એક જ વસ્તુ કહી આપતા હતા, આ ખોટું છે, જેવું હોવું જોઈએ તેવું નથી. તમે જેને માટે જીવ્યા છો અને હજુ જીવો છો તે બધું જૂઠાણું અને છેતરપિંડી છે. એ જૂઠાણું તમને જીવન અને મૃત્યુની ઝાંખી કરવા દેતું નથી. આ વિચારને એણે મનમાં ઘૂસવા દીધો કે તરત તેની તિરસ્કાર વૃત્તિ અને તીવ્ર શારીરિક વેદના પાછા જાગી ઉઠ્યા અને એ વેદનાની સાથે જે મોતને પાછું ઠેલી શકાય એમ નહોતું તે મોતના પગલાના ભણકારા એના કાનમાં વાગવા માંડ્યા. પેલી હા કહેતી વખતે એના મોઢા પરનો ભાવ ભયાનક હતો. એ હા કહ્યા પછી ઈવાને પત્નીની આંખ સાથે આંખ મિલાવી એની નબળી અવસ્થામાં અસાધારણ ગણાય એવી ઝડપથી મોઢું ફેરવ્યું અને બૂમ પાડી, જા અહીંથી, જતી રહે, પડી રહેવા દે મને એકલો. 12. એ પરથી એની ચીસો શરૂ થઈ. તે 3 દિવસ સુધી ચાલી. એ ચીસો એવી ભયાનક હતી કે જોડેના 2 ઓરડાના બારણા બંધ કરી રાખ્યા હોય તો તેની પાર પણ એ ચીસ સંભળાતા ત્રાસ છૂટતો. જે ક્ષણે ઈવાને પત્નીને જવાબ દીધો તે ક્ષણે એને સમજાઈ ગયું કે હું ગયો, હવે પાછું આવી શકવાનું નથી. મોત હવે આવ્યું, આ જ મોત છે. મારી શંકાનું નિવારણ થયું નહીં અને શંકા તે શંકા જ રહી ગઈ. ઓ ઓ ઓ ની ચીસ તે અનેક સૂરે પાડવા લાગ્યો. તેણે ચીસ શરૂ કરી હતી. મેં કરું ઓ રે છી ને ઓ અક્ષર પર જ ચીસ ચાલુ રહી હતી. પૂરા ત્રણ દિવસ સુધી એને સમયનો ભાન રહ્યો નહીં અને કોઈ અદ્રશ્ય અને અમોધ શક્તિ એને જે કારા કોથળામાં હર્ષિલતી હતી તે કોથળામાં એણે વલખા માર માર કર્યા. શિરછેદની સજા પામેલો માણસ જલ્લાદની આગળ જેવા વલખા મારે એના જેવા એ વલખા હતા. એને ખબર તો હતી કે હવે હું ઉગરવાનો નથી. દરેક પરે એને લાગતું હતું કે ગમે તેટલા વલખા મારીશ અને ગમે તેટલી મથામણ કરીશ તો એ પેલી જે વસ્તુ મને ડરાવી રહી છે તેની પાસે ને પાસે હું ઘસડાતો જાઉં છું. એને લાગતું હતું કે આ વેદના થાય છે એનું એક કારણ એ છે કે કોઈ મને પેલી કારી બખોલમાં હરસેલે છે અને એથી મોટું કારણ એ છે કે મારાથી સીધા એ બખોલમાં ઉતરી પડાતું નથી. મારું જીવન સારું ગયું છે એવી એની જે ખાતરી હતી તે એને પેલી બખોલમાં ઉતરી પડતા આડે આવતી હતી. પોતાના જીવનનો એ જે બચાવ તે કરતો હતો તે એને સખત પકડી રાખતો હતો ને એને આગળ વધવા દેતો ન હતો. એને મોટામાં મોટી વેદના આ કારણને લીધે થતી હતી. એકાએક કોઈ આઠ શક્તિએ એની છાતીમાં અને પડખામાં જોરથી ધક્કો માર્યો. તેને લીધે તેને શ્વાસ લેવાનું વધારે મુશ્કેલ થઈ પડ્યું અને તે સીધો સટ પેલી બખોલમાં ઉતરી પડ્યો. બખોલને તરીએ અજવાળું હતું. માણસ રેલગાડીમાં બેઠો હોય ત્યારે કોકવાર એને એવો ભાસ થાય છે જાણે ગાડી પાછી જાય છે, પણ ખરું જોતાં તો ગાડી આગળ જતી હોય છે. તે એકાએક એ માણસને ગાડીની ખરી દિશા સમજાઈ જાય છે. એના જેવો અનુભવ ઇવાનને થયો. હા, એ બધું વર્તન સારું નહોતું તેણે મનમાં કહ્યું, પણ એની કંઈ ફિકર નહીં, એ બદલી શકાશે. પણ ત્યારે સારું વર્તન સાને કહેવાય તેણે પોતાના મનને પૂછ્યું અને તે એકાએક શાંત થઈ ગયો. આ ઘટના ત્રીજા દિવસને અંતે એના મરણ પહેલાં બે કલાક પહેલાં બની. એ જ વખતે એનો નાનો છોકરો ભીરે રહીને ઓરડામાં આવ્યો હતો અને ખાટલા પર પહોંચી ગયો હતો. મરણ પથારીએ પડેલો દર્દી હજુ ચીસે ચીસ પાડતો હતો અને હાથ વડે જોરથી બાથોડિયા મારતો હતો. તેનો હાથ છોકરાના માથા પર પડ્યો. છોકરાએ તે પકડી લીધો, પોતાના હોઠ સાથે દબાવ્યો અને રોવા માંડ્યું. એ જ ક્ષણે ઇવાન બખોલમાં સરી પડ્યો અને એને અજવાળાની ઝાંખી થઈ. એ અજવાળામાં એને દેખાયું કે મારું જીવન જેવું જેવું જોઈતું હતું તેવું નથી ગયું. એ સાચું, છતાં હજુ એમાં સુધારો કરી શકાશે. તેણે મનમાં પૂછ્યું, સારું વર્તન સાને કહેવાય? તે શાંત થઈ એક ચિત્ત સાંભળી રહ્યો. પછી એને લાગ્યું જાણે કોઈ એના હાથને ચૂમી લઈ રહ્યું છે. એણે આંખ ઉગાડી છોકરા સામે જોયું અને તેને માટે એને ખેદ થયો. તેની પત્ની પાસે આવી અને ઇવાને તેની સામે નજર નાખી. તે મોઢું ફાડીને એની સામે જોઈ રહી હતી. તેના નાકને ગાલ પર તાજા આંસુ હતા અને મોઢા પર નિરાશા છવાઈ ગયેલી હતી. ઇવાનને એને માટે પણ ખેદ થયો. તેને થયું, હા, હું એમને દુઃખી કરી રહ્યો છું. એમને અત્યારે દુઃખ થાય છે, પણ હું મરી જઈશ એટલે બિચારા છૂટશે. એ આ વાત કહેવાનું મન થયું, પણ એટલું બોલવાની શક્તિ એનામાં નહોતી. તેણે પત્ની સામે જોઈ છોકરો બતાવ્યો અને કહ્યું, એને લઈ જા, એને માટે ખેદ થાય છે, તારે માટે પણ ખેદ થાય છે. તે ઉમેરવા માંગતો હતો, મને માફ કર, પણ બોલાયું માખ અને તેણે હાથ હલાવ્યો. તેને ખબર હતી કે જે અંતર્યામી સમજ ખરી અગત્યની છે તે તો મનનો ખરો ભાવ સમજવાનો જ છે. અને એકાએક તેને સાફ સાફ દેખાયું કે જે દર્દ એને ત્રાહ્ય ત્રાહ્ય પોકારાવી રહ્યું હતું અને ઘડીવાર છોડતું નહોતું તે બધું એકદમ એક બાજુથી દસ બાજુથી બધી બાજુથી સરી પડ્યું હતું. ઇવાનને એ બધાને માટે ખેદ થતો હતો. તેને થયું મારે એવી રીતે વર્તવું જોઈએ જેથી એમના દિલ ન દુભાય, તેઓ પણ છૂટશે અને હું પણ આ પીડામાંથી મુક્ત થઈશ. કેવું સરસ અને કેવું સરળ, તેને વિચાર આવ્યો અને દર્દ તેણે મનમાં પૂછ્યું, અરે દર્દ શું થયું, તું ક્યાં છે, ઓ દર્દ. તેણે દર્દ તરફ ધ્યાન ફેરવ્યું, હા આ રહ્યું, એ હા પણ એનું શું, ભલે થતું દર્દ અને મોત એ ક્યાં છે. પહેલાં એને મોતની જે બીક હંમેશા લાગતી હતી તે બીક એણે શોધી જોઈ પણ એને જડી નહીં. ક્યાં ગઈ એ બીક, મોત કેવું છે, બીક નહોતી કેમ કે મોત પોતે જ નહોતું. મોતની જગ્યાએ જગજગાટ અજવાળું હતું. ઓહો આ મોત છે એમ, તે એકાએક મોટેથી બોલી ઉઠ્યો, આહા કેવો આનંદ. અને આ અનુભવ એક પલકવારમાં થઈ ગયો અને એ પરનો અનુભવ પછી ભૂસાયો કે બદલાયો નહીં. પાસે બેઠેલાની નજરે તેની વેદના બીજા બે કલાક ચાલી. ગરામાં ઘરેડો થયો અને ક્ષીણ થઈ ગયેલું શરીર સહેજ ખેંચાયું, પછી શ્વાસ ઉપડેલો તે ધીરે ધીરે બેસતો ગયો અને ઘરેડો ધીમો પડતો ગયો. ખેલ ખલાસ, પાસે લોકો કોકે કહ્યું. ઇવાને આ શબ્દો સાંભળ્યા અને પોતાના અંતરમાં એનો પુનરોચ્ચાર કર્યો, મોત ખલાસ, એણે મનમાં કહ્યું, મૃત્યુ મરી ગયું રે લોલ. એણે શ્વાસ અંદર ખેંચ્યો, ડચકું અર્ધેથી જ અટકી ગયું, શરીર સહેજ ખેંચાયું, એની જીવનયાત્રા પૂરી થઈ. એક સાધુની જીવનકથા. એક, 19મા સૈકાની 40મા પિટ્સબર્ગમાં એક આશ્ચર્યકારક ઘટના બની. એક દેખાવડો ઉમરાવનો દીકરો બાદશાહના અંગરક્ષક ધર્મમાં અમલદાર હતો. તે બાદશાહ નિકોલસ પહેલાંનો મુસાહિબ થશે અને રાજ દરબારમાં મોટું પદ મેળવશે એવી લોકવાયકા હતી. પણ એણે તો અચિંતી નોકરી છોડી દીધી. મહારાણીની માનીતી એક રૂપારી દીકરી હતી, તેની સાથે થયેલી સગાઈ તોડી નાખી, પોતાની નાની જાગીર બેનને આપી દીધી અને સાધુ થવા એક મઢમાં ચાલ્યો ગયો. જે માણસો એના દિલની વાત જાણતા નહોતા તેમને આ ઘટના અવનવી અને અકલ લાગી. પણ પ્રિન્સ સ્ટીફન કાસાટસ્કીને પોતાને તો એ સાવ સહજ અને સ્વાભાવિક લાગી ને આથી બીજું કાંઈ કેમ કરી શકાત એની કલ્પનામાં જ ન ઉતર્યું. તેનો બાપ લશ્કરી નોકરીમાંથી નિવૃત્ત થયેલો હતો અને તે મરી ગયો ત્યારે સ્ટીફનની ઉંમર 12 વર્ષની હતી. દીકરાથી વિખૂટી પડતા માને દુઃખ તો થયું, છતાં પતિએ જીવતા કહી રાખેલું એટલે તેણે દીકરાને લશ્કરી કોલેજમાં દાખલ કર્યો. તે પોતે એની દીકરી વરવારાને સાથે લઈ પિટ્સબર્ગ રહેવા ગઈ. ત્યાં રહે તો દીકરાની નજીક રહેવાય અને દીકરો રજામાં ઘેર પણ આવી શકે. છોકરામાં હોશિયારી અને આત્મવિશ્વાસ બહુ ભારે હતા એટલે તેણે અભ્યાસમાં નામ કાઢ્યું. અભ્યાસમાં અને ખાસ કરીને એને ગણિતનો બહુ શોખ હતો એટલે એ વિષયમાં તેમજ કવાયતમાં અને ઘોડે બેસવામાં તે પહેલો નંબર રાખતો. તેની ઊંચાઈ અસાધારણ હતી, છતાં તે રૂપારો અને ચપર હતો એટલે તે આદર્શ વિદ્યાર્થી ગણાયો હોત, પણ એનો તીખો સ્વભાવ આડે આવતો હતો. તે બહુ સાચા બોલો હતો અને બૈરા કે દારૂની લતમાં સપડાયો નહોતો. પણ એના સ્વભાવનો એક જ દોષ એના બીજા સદવર્તન પર પાણી ફેરવતો. તેને કોઈ કોઈ વેરા પાર વિનાનો ગુસ્સો ચડતો અને એવે વખતે તે મન પરનો કાબૂ ગુમાવી બેસતો અને જંગલી જાનવર જેવો બની જતો. એકવાર એક વિદ્યાર્થી એને ચીડવતો હતો, તેને બારીએથી ફેંકી દેતો રહી ગયો હતો. જે બી એક પ્રસંગે એવી જ રીતે તેણે મોટી આફત વહોરી લીધી હતી. વિદ્યાર્થીઓના રસોડા પર દેખરેખ રાખનાર અમલદાર પર ખાણાની આખી ટાસ્ક છૂટી ફેંકી ને પછી તેના ઉપર તૂટી પડી તેને માર્યો, કારણ કે એ અમલદારે એનું વચન પાળ્યું નહોતું. તે કંઈક હડહડતું જૂઠાણું કહેલું. એ તો સારું થયું, તે કોલેજના આચાર્યએ આખી વાત દાબી દીધી અને પેલા અમલદારને રૂખસદ આપી. નહીં તો સ્ટીફનને નીચલા વર્ગમાં જ જવા વારો આવ્યો હોત. 18 વર્ષ થતાંમાં તો તેણે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને તેને બાદશાહના અંગરક્ષકોની અમીરી પલટણમાં અમલદારની જગ્યા મળી. તે મનથી બાદશાહને ખરેખર પૂજતો અને પોતાની પૂરેપૂરી વફાદારી સાબિત કરવા કસાકનો સર્વસ્વનો પોતાના પંડનો પણ ભોગ આપવાની તીવ્ર ઈચ્છા એના મનમાં હતી. એણે મનમાં પ્રતિજ્ઞા લીધી હતી કે હું તન મન ધનથી મારા વાલા ઝારની સેવા કરીશ. એક ટેવ તેને છેક નાનપણથી હતી, જે કંઈ કામ તે હાથમાં લે તેમાં એવી સરળતા અને સંપૂર્ણતા મેળવવા માથે કે એ જોઈ લોકો તાજુબ થઈ જાય અને એને શાબાશી આપે. અભ્યાસ હોય કે લશ્કરી કવાયત હોય, તેમાં તે એવી તનતોડ મહેનત કરતો કે છેવટે સૌ તેની સ્તુતિ કરતું અને બીજાઓને એનો દાખલો આપતું. એક વિષય પર પ્રભુત્વ મળે એટલે તે બીજો હાથમાં લેતો અને તેના અભ્યાસમાં પહેલો નંબર મેળવતો. દાખલા તરીકે એને કોલેજમાં જ એમ જણાવેલું કે મને ફ્રેન્ચ ભાષામાં બરાબર વાત કરતા નથી આવડતું, એટલે તેણે મહેનત કરીને ફ્રેન્ચ પર એવો કાબૂ મેળવ્યો. છેવટે રશિયનના જેટલી જ સહેલાઈથી ફ્રેન્ચ બોલવા લાગ્યો. તે પછી શેતરંજ શીખ્યો અને તેમાં ઉસ્તાદ ગણાવવા લાગ્યો. એને નામના મેળવવાની અને નામના મેળવવા માટે કંઈક કરી બતાવવાની આ જે ધૂન હતી તેને લીધે તેનું જીવન ભર્યું ભર્યું લાગતું. લશ્કરમાં અમલદારની જગ્યા મળ્યા પછી તેણે એ ખાતાને વિશે લગભગ સંપૂર્ણ ગણાય એવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન આદર્યો અને થોડા જ વખતમાં આદર્શ અમલદાર તરીકે તેની ગણના થવા લાગી. પણ નિરંકુશ અને અમર્યાદ ક્રોધનો તેનો દોષ હજુ ગયો નહોતો. તેને લીધે તેણે નોકરીમાં પણ કેટલાક એવા કામ કર્યા જેથી એને આગળ વધવામાં વિઘ્નો આવી પડ્યા. પછી એકવાર એને ભદ્ર સમાજમાં વાતચીત કરતાં એવું ભાન થયું કે મારું સામાન્ય જ્ઞાન ઓછું છે, એટલે તેણે વાંચન શરૂ કર્યું અને પોતાની મુરાદ પર આણી. પછી અમીર વર્ગમાં માનપાન મેળવવાની ઈચ્છાથી તે સરસ રીતે નાચતા શીખ્યો અને થોડા જ વખતમાં શ્રીમંતોની બધી નાચ પાર્ટીઓમાં ને તેમના બધા મેળાવડામાં એને નોતરું મળવા લાગ્યું. પણ એને તેથી સંતોષ થયો નહીં, એ તો બધે પહેલો નંબર લેવા ટેવાયેલો હતો. પણ એ કંઈ આ ભદ્ર સમાજમાં મળી શકે એમ હતું નહીં. એ સમાજમાં પ્રવેશ કર્યા પછી એણે એ વર્ગની કોઈ સ્ત્રી સાથે સંબંધ બાંધવાનો નિશ્ચય કર્યો. એ ધારણા બહુ જલ્દી સફળ થઈ એ જોઈ એને પોતાને જ નવાઈ લાગી, પણ એને થોડા જ વખતમાં દેખાઈ આવ્યું કે એ જે મંડળોમાં ફરતો હતો તે સૌથી શ્રેષ્ઠ કોટિના નહોતા, અને શ્રેષ્ઠ મંડળોમાં એને આવકાર મળતો ખરો, છતાં એનું ખરું સ્થાન એ મંડળોમાં નહોતું. એ લોકો એની સાથે વિવેકથી વર્તતા, પણ પોતાની આખી રીતભાતથી એમ દેખાડી આપતા કે અમારી નાત જુદી છે અને તમે એ નાતના નથી. કાસાકીને તો છેક અંદરના મંડળમાં પ્રવેશ કરવાની તાલાવેલી હતી, એ માટે કાં તો તેણે બાદશાહનો મુસાહિબ બનવું જોઈએ, એ પદ મેળવવાની આશા તો તેને હતી, અથવા તેણે એ ઊંચા અમીર વર્ગમાં લગ્ન કરવું જોઈએ. તે કરવાનો તેણે નિશ્ચય કર્યો. દરબારની એક રૂપવતી રમણી પર તેની નજર ઠરી. એ સુંદરી આ શ્રેષ્ઠ વર્ગની હતી, એટલું જ નહીં પણ એ વર્ગના મોટામાં મોટા અને સૌથી પ્રતિષ્ઠિત માણસો એની સાથે મિત્ર બાંધવા તલપાપડ થઈ રહેતા. એનું નામ હતું કાઉન્ટેસ કોરોટકોવા સ્ટીપન. કાસાટસ્કીએ એનું સંવર્ધન શરૂ કર્યું. એમાં કેવળ પોતાની કારકિર્દીનો વિચાર નહોતો, એ યુવતી રૂપરૂપનો ભંડાર હતી, એટલે સ્ટીપન જોતજોતામાં એની સાથે પ્રેમમાં પડ્યો. પહેલાં તો એણે સ્ટીપન પ્રત્યે દેખીતું દુર્લક્ષ કર્યું, પણ પછી એકાએક એનો ભાવ બદલાયો ને એની માએ સ્ટીપનને પોતાને ઘેર આગ્રહભેર નિમંત્રણ આપ્યું. સ્ટીપને માંગું કર્યું, તેનો તરત જ સ્વીકાર થયો. આવું સુખ જે સરળતાથી મળ્યું તે જોઈને તેને આશ્ચર્ય થયું. મા દીકરી બંનેનું મારા પ્રત્યેનું વર્તન કંઈક વિચિત્ર અને અસાધારણ છે એમ તો એણે જોયું, પણ એ તો પ્રેમના આવેશમાં આંદ્રોભીત થઈ ગયો હતો, એટલે જે વાતની આખા ગામને ખબર હતી તે એ પોતે કરી શક્યો નહીં. જે યુવતીની સાથે તે પરણવાનો હતો તે આગલે વર્ષે બાદશાહ નિકોલસની રખાત બની ચૂકી હતી. લગ્ન પહેલાં બે અઠવાડિયા પર સ્ટીપન ગામડામાં સસરાનો બંગલો હતો ત્યાં ગયો. બે માસનો ગરમીનો વખત હતો. તે અને તેની ભાવિ પત્ની બગીચામાં ફરી આવીને વૃક્ષોની ઘટાદાર વનરાજી નીચે એક બાકડા પર બેઠા હતા. મેરીનો સફેદ મલમલનો પોશાક એના શરીર પર બહુ જ શોભતો હતો. તે જાણે નિર્દોષતા અને પ્રેમની સાક્ષાત મૂર્તિ હોય એવી દેખાતી હતી. ક્યારેક માથું નીચું નમાવતી અને ક્યારેક સામે ઊભેલા ઊંચાને દેખાવડા પુરુષ તરફ નજર નાખતી. એ પુરુષ પણ એની જોડે અત્યંત કોમળતા અને સંયમથી બોલતો હતો. એની દૈવી વિશુદ્ધ પોતાના કંઈક શબ્દ કે હાવભાવથી રખેને ખંડિત કે દૂષિત થાય એવી બીક એના મનમાં હોય એમ દેખાતું હતું. એ જમાનામાં કેટલાક પુરુષો એવા હતા, એવા હવે જોવા મળતા નથી, જે ઈરાદાપૂર્વક પોતાના દુરાચારને ક્ષમ્ય ગણતા ને તેમ કરતા એમનું અંતર એમને જરાય ખંતું નહીં. પણ એ જ પુરુષો એવો આગ્રહ રાખતા કે અમારી સ્ત્રીઓ તો સાવ શુદ્ધ અને નિષ્કલંક હોવી જોઈએ અને તેમનું ચારિત્ર્ય કશી ખોડખાપણ વિનાનું હોવું જોઈએ. પોતાના વર્ગની બધી કુમારિકાઓમાં એવું શુદ્ધ ચારિત્ર છે એમ તેઓ માનતા અને એમ માનીને જ એ યુવતીઓ સાથે વર્તતા. અમને પોતાને તો ગમે તેમ વર્તવાની છૂટ છે અને અમારામાં શિથિલતા હોય તેનો વાંધો નહીં એમ એ પુરુષો માનતા. એ વિચારમાં ઘણું અસત્ય હતું અને એથી હાનિ પણ થતી, પણ સ્ત્રીઓને વિશે એ જૂના જમાનાના લોકોનો જે મત હતો તે સારો અને લાભદાયક હતો એમ મારું માનવું છે. છોકરીઓ પોતાની એવી પૂજા થતી જોઈ ખરેખરી દેવીઓ બનવાનો પ્રયત્ન કરતી અને તેમાં ઓછી વધતી સફળતા પણ મેળવતી. સ્ટીફનનો પણ સ્ત્રીઓ વિશે આવો જ મત હતો અને એ જ નજરે તે મેરી તરફ જોતો. આજે એના મનમાં પ્રેમ વિશેષ ઉભરાઈ આવ્યો હતો, છતાં એની પાછળ કામ વાસના નહોતી. ઉલટું એના મનમાં તો જાણે કોઈ અલૌકિક અને અપ્રાપ્ય વસ્તુ વિશે હોય એવો કોમર આદરનો ભાવ હતો. તે મેરીની સામે ટટ્ટાર ઊભો રહ્યો. તેણે બંને હાથ તલવાર પર મૂક્યા હતા. માણસ કેટલો સુખી થઈ શકે છે એનો અનુભવ મને હવે જ થયો છે, ને એ સુખ તેણે જ આપ્યું છે, કહી તેણે શરમથી મોં મલકાવ્યું. આથી વધારે વાલના શબ્દો આવી દેવીને કહેવાની સ્ટીફનની હિંમત ચાલતી નહોતી. તારે લીધે જ હું મારી જાતને ઓળખતો થયો છું, મેં ધારેલું એના કરતાં હું સારો છું એમ હું હવે જોઈ શક્યો છું. હું તો ક્યારની જાણતી હતી, તેથી તો હું તમને ચાહવા લાગી. નજીકમાં ક્યાંક બુલબુલે ટવકો કર્યો અને પવનની એક ધીમી લહેરથી ઝાડના તાજા પાંદડા ખડખડ્યા. સ્ટીફને મેરીનો હાથ લઈ તેના પર ચૂમી લીધી. તેની આંખમાં આંસુ આવ્યા. મેરી સમજી કે હું તમને ચાહું છું એમ મેં કહ્યું, તે માટે એ મારો આભાર માને છે. સ્ટીફને ચૂપચાપ આમ તેમ થોડાક ડગલા ભર્યા અને પાછો જઈને મેરી પાસે બેઠો. તને ખબર છે મારે તને એક વાત કહેવાની છે. મેં તને ચાહવાનું શરૂ કર્યું ત્યારે મારું મન નિસ્વાર્થ નહોતું. મારો અમીર વર્ગમાં પ્રવેશ કરવો હતો, પણ પછી મને તારી ઓળખ થઈ ત્યારે તારી સરખામણીમાં એ વાત મારે મન સાવ નજીવી બની ગઈ. એને માટે તું મારા પર ગુસ્સે તો નથી થઈને? મેરીએ જવાબ ન દીધો, પણ માત્ર સ્ટીફનના હાથને સ્પર્શ કર્યો. સ્ટીફન સમજ્યો આનો અર્થ એ કે ના, હું ગુસ્સે નથી થઈ. તે કહ્યું, આગળ બોલતા તે ખમચાયો. મનમાં જે વાત ગોરાઈ રહી હતી તે કહેવામાં તેને સાહસ લાગ્યું. તે કહ્યું કે તું મને ચાહવા લાગી એ હું ખરું માનું છું, પણ તારા મનમાં કંઈક આંટી રહી ગઈ છે, તેનાથી તને દુઃખ થાય છે ને તારી લાગણી પ્રગટ થતી રોકાય છે, એ સી વસ્તુ છે? હા, અત્યારે કહીશ તો કહેવાશે, પછી કદી નહીં કહેવાય. મેરીએ વિચાર કર્યો. એમને ક્યારેક ખબર તો પડવાની જ છે, પણ એ હવે મને છોડી નહીં શકે. છોડે તો ભોગ જ મળ્યા. તેણે સ્ટીફનની ઊંચી ખાનદાન ભરવાન કાયા સામે પ્રેમભરી નજરે જોયું. અગાઉ તેને જાર પ્રત્યે પ્રેમ હતો, તેના કરતાં વધારે પ્રેમ અત્યારે તેના મનમાં સ્ટીફન પ્રત્યે હતો. અને બાદશાહી ગૌરવનો સવાલ ન હોત તો તે સ્ટીફનને મૂકી બાદશાહને પસંદ ન કરત. સાંભળો, મારાથી તમને છેતરી નહીં શકાય. તમને ખરેખરી વાત કયા વિના મારાથી રહેવાશે જ નહીં. તમે પૂછો છો કે એ વસ્તુ શી છે, એ કે હું અગાઉ પ્રેમમાં પડી ચૂકી છું. ફરી એણે સ્ટીફનના હાથ પર હાથ મૂકી આજીજીનો ભાવ દર્શાવ્યો. સ્ટીફન ચૂપ રહ્યો. કોની સાથે એ તમારે જાણવું છે? બાદશાહ સાથે. બાદશાહ વિશે તો આપણને સૌને પ્રેમ હોય છે. મને લાગે છે તું નિસારમાં ભણતી ત્યારે. ના, તે પછી મને તે વખતે મો ઉગેલો, પણ એ ઉડી ગયો. મારે તમને ખરી વાત કહેવી જોઈએ. હા, પણ તેનું શું? ના, એ માત્ર, તેણે હાથ વડે મોઢું ઢાંકી દીધું. શું તે એમને દેહ સમર્પણ કરેલો? મેરી ચૂપ રહી. એમની રખાત? મેરીએ જવાબ ન દીધો. સ્ટીફન કૂદકો મારીને ઊભો થયો અને મેરીની સામે ઊભો રહ્યો. તેના જડબા કંપવા લાગ્યા અને તેના ચહેરા પરથી લોહી ઉડી ગયું. થોડા દિવસ પર બાદશાહ મળેલા, ત્યારે સ્ટીફને અભિનંદન આપેલું એ પ્રસંગ એને યાદ આવ્યો. હે ભગવાન, મેં આ શું કર્યું? સ્ટીવા, અડીશ નહીં, અડીશ નહીં મને. અરે, મને કેટલું દર્દ થાય છે. તે મોઢું ફેરવીને ઘેર ચાલ્યો ગયો. મેં માને મળ્યો. શું છે દીકરા? હું દીકરાનું મોં જતાં જ માની જીભ સીવાઈ ગઈ. સ્ટીફનના મગજ પર એકાએક લોહી ઘસી આવ્યું હતું. તું જાણતી હતી, છતાં એ લોકની લાજ ઢાંકવા તે મને આગળ ધર્યો. તું સ્ત્રી ન હોત તો પોતાની જબરજસ્ત મુઠ્ઠી ઉગામી તેણે ચીસ પાડી અને ઘરમાંથી દોટ મૂકી. એની ભાવિ પત્નીનો પ્રિયતમ કોઈ સાધારણ માણસ હોત તો સ્ટીફને એનો જીવ લીધો હોત, પણ આ તો એનો પોતાનો વાલો અને માનીતો જાર હતો. બીજે દાડે એણે નોકરીમાંથી લાંબી રજા માંગી અને રાજીનામું પણ આપ્યું. કોઈ મળવા ન આવે તે માટે માંદગીનું બહાનું કાઢી તે દેશમાં જતો રહ્યો. ઉનાળો પોતાના ગામમાં કાઢી તેણે મિલકતની વ્યવસ્થા કરી લીધી. ઉનાળો પૂરો થયે કે પાછો પિટ્સબર્ગ આવ્યો નહીં, પણ એક મઠમાં ગયો અને ત્યાં જઈ વૈરાગીનું જીવન સ્વીકાર્યું. માએ એને કાગળ લખીને વારવાનો પ્રયત્ન કરી જોયો, પણ એણે જવાબ આપ્યો કે આ તો ભગવાનનો આદેશ છે, એની આગળ બીજા વિચાર ગૌણ છે. માત્ર એની બેન એનો હેતુ સમજતી હતી, કેમ કે તે પોતે ભાઈના જેટલી જ ગર્વિષ્ઠ અને માનપાનની ભૂખી હતી. તેને થયું કે ભાઈ સાધુ થયો તેનું કારણ એ હતું કે જે લોકો એના ઉપરી ને એના કરતાં ઊંચા દરજાના ગણાતા હતા તેમના કરતાં પણ એને ઊંચા ગણાવું હતું. એનું અનુમાન સાચું હતું. જે વસ્તુ પહેલાં સ્ટીફનને અને બીજાઓને બહુ જ અગત્યની લાગતી હતી તેને વિશે તેણે સંસાર તજીને દુષ્કાર પ્રગટ કર્યો. સંસારી લોકો કરતાં તેનું પદ ચડિયાતું ગણાયું. તે હવે પહાડની ટોચ પર ચડ્યો હતો. પહેલાં તે જેમની અદેખાઈ કરતો તેમના તરફ નીચી નજર કરી તે તિરસ્કાર દાખવી શકે એમ હતું, પણ આ ઉપરાંત એક બીજો હેતુ પણ હતો. વરવારનાને ખબર ન, પણ એના ભાઈમાં ગર્વ અને માનની ભૂખ સાથે સાચી ધર્મ ભાવના પણ હતી. મેરીને તેણે દેવીના જેવી વિશુદ્ધ અને નિષ્કલંક માનેલી, પણ એનો એ ભ્રમ ભાંગ્યો હતો અને તેનાથી તેને પારાવાર દુઃખ થયેલું. એને લીધે નિરાશા પણ ઉપજેલી. એ નિરાશા એને ક્યાં દોરી ગઈ? પ્રભુ પ્રત્યે ઈશ્વરને વિશે જે શ્રદ્ધા અને બચપણમાં હતી તે સાવ ઉઠી ગયેલી નહોતી. બે, સ્ટીફન જે મઢમાં દાખલ થયો તે મઢનો મહંત ખાનદાન કુટુંબનો અને વિદ્વાન લેખક હતો. એ સંપ્રદાયમાં મઢના અધિપતિની આજ્ઞાનું કડક પાલન કરવાની પ્રથા હતી. સ્ટીફને ગુરુની આજ્ઞા માને એવી રીતે આ મહંતની આજ્ઞા માનવાનો નિશ્ચય કર્યો. અહીં મઢમાં પણ બહારની અને અંદરની સંપૂર્ણતા બને એટલી મેળવવાનો પ્રયત્ન તેણે આદર્યો ને એમાંથી તેને સંતોષ મળવા લાગ્યો. તે ઉપરાંત તે ઉદ્યમી, સંયમી, કયાગ્રો અને નમ્ર હતો. વર્તનને વિચાર બંનેમાં શુદ્ધ હતો અને આજ્ઞાધારક હતો. ખાસ કરીને આ છેલ્લા ગુણને લીધે તેનો રસ્તો સરળ બની ગયો. આ મઢ રાજધાનીની પાસે હતો ને ત્યાં લોકોનો અવર જવર ઘણો રહેતો. એને ગમતું નહીં ને એને ઘણી લાલચો થઈ આવતી, પણ એ લાલચો તેના આજ્ઞાપાલનને લીધે દૂર થઈ જતી. તે કહેતો, દલીલ કરવાનું મારું કામ નથી, મારું કામ તો કયું કરવાનું છે, ખડે પગે રહેવાનું ગાવાનો કે હિસાબ રાખવાનો, એમાંથી જે કંઈ કરવાની આજ્ઞા થાય તે મારે કરવું જ રહ્યું. મહંતની આજ્ઞા માથે ચડાવવાને લીધે તેના મનમાં શંકા ઉઠવા જ પામતી નહીં. એવું ન હોત તો મઢમાં થતી લાંબી અને એક સુરી પ્રાર્થના, લોકોના અવર જવરની ધાંધલ અને બીજા સાધુઓના દુર્ગુણ જોઈને તેના મનને બહુ દુઃખ થાત. પણ એણે લીધેલા આજ્ઞાપાલનના વ્રતને લીધે તે આ બધું હરખભેર સહન કરતો. એટલું જ નહીં પણ એમાંથી એને બર અને આશ્વાસન મળતા તે કહેતો એકની એક પ્રાર્થના દિવસમાં અનેક વાર સાંભળવાની જરૂર શા માટે હશે તે હું નથી જાણતો, પણ જરૂર છે એટલું જાણું છું, અને એ જાણું છું એટલે મને એમાંથી આનંદ મળે છે. મહંતે તેને કહ્યું કે જેમ શરીરને જીવતું રાખવા માટે ભૌતિક આહારની જરૂર હોય છે, તેમ આધ્યાત્મિક જીવન ટકાવવા માટે દેવરમાં થતી પ્રાર્થનારૂપી આધ્યાત્મિક આહાર જરૂરનો છે. એ વાત એણે ખરી માની. સવારની પ્રાર્થના માટે વહેલા ઉઠવું તેને કઠણ લાગતું, છતાં એ પ્રાર્થનાથી તેનું મન શાંત થતું અને તેને આનંદ મળી રહેતો. આનું કારણ એ હતું કે તેના મનમાં નમ્રતાનો ભાવ હતો અને સાથે એવી ખાતરી હતી કે મહંત જે કંઈ ઠરાવે તે યોગ્ય છે અને તે કરવાની મારી ફરજ છે. તેને મન ઉપરનો કાબૂ વધારતા રહેવામાં જ નહીં પણ ખ્રિસ્તીને શોભે એવા બધા સદગુણો કેળવવામાં રસ પડતો હતો. પહેલાં તો એ ગુણ કેળવવા સહેલા છે એમ એને લાગેલું. તેણે પોતાની જમીન જાગીર આખી બહેનને આપી દીધેલી. તેનો તેને જરાય પસ્તાવો થતો ન હતો. હાથ નીચેના કે ઉતરતા દરજાના લોકો સાથે નમ્રતાથી વર્તવાનું તેને સહેલું લાગતું. એટલું જ નહીં પણ તેમ કરવામાં ઉમંગ આવતો. કામ, લોભ આદિ વિષય વિકારો પર તેણે સહેલાઈથી જીત મેળવી. મહંતે એને કામરીપુની સામે ખાસ ચેતવણી આપેલી, પણ સ્ટીફનના મનમાં કામ વિકાર પેદા થતો ન હતો એટલે તે આનંદમાં હતો. એના મનને સંતાપ કરાવનારી વસ્તુ એક જ હતી, મેરીનું સ્મરણ. કેવળ એ સ્મરણ જ નહીં પણ પોતાનો સંસાર કેવો રચાયો હોત તેનો આબેહૂબ ચિતાર એની નજર આગળ ખડો થતો અને તેને આપોઆપ એક બીજી બાઈ યાદ આવતી. તે બાઈ બાદશાહની માનીતી હતી પણ પાછળથી પરણેલી અને બહુ સારી પત્ની અને માતા નીવડી હતી. એના પતિને ઊંચો હોદ્દો, લાગવગ અને માનપાન મળ્યા હતા. તેની સાથે ગુણિયલ અને જૂની વાતનો પસ્તાવો કરનારી ગૃહિણી પણ મળી હતી. સ્ટીફનનું મન ઉમંગમાં હોય ત્યારે તેનું મન આવા વિચારોથી બેચેન થતું નહીં. એવા વખતે તેને એ વિચારો યાદ આવતા ત્યારે કેવળ એટલી નિરાત વર્તી કે હાંસ એ લાલચ દૂર થઈ અને હું બચી ગયો. એ કેવું સારું થયું. પણ કેટલીક વાર એવી પણ પરો આવતી જ્યારે એનું અત્યારનું જીવન એકાએક ઝાંખું બની જતું. એવી વખતે એને પોતે સ્વીકારેલા નવા ધ્યેય પરથી આસ્થા ઉઠી જતી એમ તો ન કહેવાય, પણ એનું ભાન ન રહેતું ને શ્રદ્ધા ડગમગુ થવા માંડતી. અને ભયાનક વાત તો એ હતી કે એવી વખતે એને પોતાનું જૂનું જીવન યાદ આવતું અને તે છોડીને સાધુ વેશ લીધાનો પસ્તાવો થતો. એ મનોદશામાં એને ઉગારનાર વસ્તુ એક જ હતી, આજ્ઞાપાલન અને કામ, અને તે ઉપરાંત પ્રાર્થના. એનો આખો દિવસ પ્રાર્થનામાં પસાર થતો. દેવરમાં થતી એ ઢબે તે પ્રાર્થના કરે, એ ભજનો ને સ્તોત્રો ગાય, પ્રાર્થના કરતી વેરા નીચો વળીને નમન કરે, હંમેશના કરતાં વધારે વખત પ્રાર્થના કરે, પણ એ બધી મોઢાની પ્રાર્થના હોય અને એનો જીવ એમાં ન હોય, આવી સ્થિતિ એક દિવસ પછી બે દિવસ ચાલે અને પછી આપોઆપ દૂર થઈ જાય, પણ એ દિવસો ભયાનક નિવર્તા. સ્ટીફનને થતું કે હું મારા પોતાના કે ભગવાનના હાથમાં નથી, પણ કોઈક બીજી જ શક્તિના હાથમાં છું. એવી વખતે એને માટે એક જ રસ્તો રહેતો. મહંતનું કયું માનવું, ઇન્દ્રિયોને અંકુશમાં રાખવી, કશું નવું કામ ન ઉપાડવું, પણ માત્ર રાહ જોવી. એકંદરે આવો બધો વખત તે પોતાની નહીં પણ મહંતની ઈચ્છા અનુસાર જીવન ગાળતો, અને એ આજ્ઞાપાલનમાંથી તેને ભારે શાંતિ મળી રહેતી. આમ એણે પહેલાં મઢમાં 7 વર્ષ કાઢ્યા. 3જા વર્ષની આખરે તેનું શિરોમુંડન કરવામાં આવ્યું ને તેને દીક્ષા અપાઈ. તેનું નામ બદલીને સર્જિયસ રાખવામાં આવ્યું. એને આ નવો વ્યવસાય મળ્યો એ એના આંતરિક જીવનમાં એક મહત્ત્વની ઘટના હતી. અગાઉ જ્યારે તે પાદરી પાસે ધર્મક્રિયા કરાવતો ત્યારે તેને ભારે આશ્વાસન મળતું અને તેનો આત્મા ઊંચો ઉડવા લાગતો. હવે પાદરીનું કામ તેને પોતાને કરવાનું આવ્યું ત્યારે એ કામની તૈયારી કરતા તે એકતાન થઈ જતો અને અજબ આનંદ અનુભવતો. પણ આગળ જતાં એ લાગણી ધીરે ધીરે બુઠ્ઠી થવા લાગી. એકવાર તે ઉદાસ ચિત્તે ધર્મક્રિયા કરતો હતો. તે વેરાએ એને લાગ્યું કે એ ક્રિયાથી મન પર પડેલી અસર જાજી ટકવાની નથી. એ અસર દાડે દાડે ઓછી થવા લાગી. પછી તો કેવળ શરીર જ ચલનવલન કરતું અને મન એમાં સાથ આપતું બંધ થઈ ગયું. એકંદરે 7મા વર્ષમાં સર્જિયસને મઢમાં કંટારો આવવા લાગ્યો. ત્યાં જે કંઈ શીખવાનું હતું તે બધું તે શીખી ચૂક્યો હતો. જે ગુણો કેળવવાના હતા તે તેણે કેળવી લીધા હતા. એથી વધારે કંઈ કરવાનું રહ્યું નહોતું. એટલે તેના આત્માની તંદ્રા વધવા લાગી. આ સમય દરમિયાન તેણે સાંભળ્યું કે તેની મા મરી ગઈ અને તેની બેન વવાવરાનું લગ્ન થયું. પણ એ બંને ઘટનાની સાથે એને કશી લેવા દેવા નહોતી. એનું ધ્યાન તો અંતરની શુદ્ધિ અને તેની કેળવણીમાં જ પોરવાઈ ગયેલું હતું અને એ સિવાય કશામાં એને રસ પણ પડતો ન હતો. તે પાદરી થયો પછી 4થે વર્ષે મહંતે એને કહ્યું કે આથી ઊંચા દરજાના કામ પર તમારી નિમણૂક થાય તો તમે અરે ના ના પાડવી. આ સાંભળી તેના મનમાં મોટા ધર્મ અધિકારી થવાની ઈચ્છા જાગી. જો કે બીજા સાધુઓમાં આ જ દૂષણ જોઈને એને અગાઉ બહુ અણગમો ઉપજતો હતો. રાજધાની પાસેના એક મઢમાં એની નિમણૂક કરવામાં આવી. એની મરજી તો ના પાડવાની હતી પણ મહંતે એને એ જગ્યા સ્વીકારવાની આજ્ઞા કરી. એ આજ્ઞા એણે માથે ચડાવી અને એ નવા મઢમાં જઈ ત્યાંનો હોદ્દો સંભાળી લીધો. રાજધાની પાસેના મઢમાં એની બદલી થઈ. એના જીવનમાં એક અગત્યનો બનાવ હતો. ત્યાં એની સામે ઘણી લાલચો આવીને ઊભી રહેતી ને એને હટાવવાનો જે પ્રયત્ન એને કરવો પડતો તેમાં જ એની બધી ઈચ્છાશક્તિ વપરાઈ જતી. પહેલાં મઢમાં તેને સ્ત્રીઓની લાલચ નડી નહોતી પણ અહીં એ લાલચ બહુ ભીષણ રૂપમાં જાગી. તેના મનમાં વિકારો જાગવા લાગ્યા અને તેણે ચોક્કસ રૂપ ધારણ કર્યું. એક બાઈ એના શિથિલ ચારિત્ર માટે જાણીતી હતી તે આ પાદરીનું દિલ જીતવાનો પ્રયત્ન કરવા લાગી. તે પાદરીની જોડે વાતચીત કરતી. એકવાર એને પોતાને ઘેર આવવાનું નોતરું પણ આપ્યું. સર્જિયસે કડકાઈથી ના તો પાડી, પણ પોતાના મનમાં જે વિકારો પેદા થતા હતા તે જોઈને તે હેપતાઈ ગયો ને એવો તો ફફડી ઉઠ્યો કે પહેલાં મઢના મહંતને તેણે આખી વાત લખી જણાવી. વળી ક્યારેક ભાન ભૂલીને કંઈ કરી ન બેસાય એટલા માટે તેણે એક જુવાન ઉમેદવારને વાત કરી. શરમ કોરે મૂકીને તેની આગળ પોતાની નબળાઈ કબૂલ કરી ને તેને કહ્યું, મારા પર તમે ચોકી રાખજો. પ્રાર્થના માટે અને ધર્મક્રિયા કરાવવા માટે ક્યાંક જવું પડે તે સિવાય બીજે ક્યાંય મને જવા દેશો નહીં. જવા નીકળું તો મને બરજબરીથી રોકજો.